वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोतमिर्मुदा धर्मनन्दन महां विचिन्तये भावसंभवभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीनीलकण्ठाय सरजुदासाय नमो नमः वहला भक्तो सार सिद्धिमां आपणे स्वामीना विचारों सांभळीए छीए पूज्यपाद निष्कळानंद स्वामीने खूब खूब वंदना करिए एवं मन थाय छे। एमणे जे पोषण कर्युं छे मारू अने तमारू ए खरेखर अद्वितीय अद्भुत अद्भुत छे। निष्कळानंद स्वामीनी अपना ऊपर खूब खूब कृपा आ ग्रंथों द्वारा वरसी जेथी करीने महाराज सानिध्य जवाना सुंदर मजाना उपायों वातों बल स्वामी द्वारा आपने मळ्यो छे। स्वामी सार सिद्धिमां आगळ एवुं लखे छे કે જેમ અનળ રહે આકાશમાં તેને ભોમે આવે ભારે દુઃખ છે, સિદ્ધ આવે તે અવનીએ જેને શૂન્ય રહેવામાં સુખ છે। બહુ સરસ લખે। અનળ પક્ષી આકાશમાં રહે છે એને એટલો બધો ત્યાં રહેવામાં આનંદ છે, એ પૃથ્વી ઉપર આવે તેને દુઃખ છે। શુકરવા આવે પૃથ્વીમાં શા માટે દુઃખી થવા આવે, કોણ દુઃખી થાય। સીધ આવે અવનીએ ત્યાં મહા આનંદ મળી ગયો છે। તેમ વૈરાગ્યવાનની વર્તી યાને કે વૃત્તિઓ હરિમૂર્તિમાં રહે વસી, તેને દેહમાં આવે દુઃખ ઉપજે જે વાલમમાં રહી વિલસી। આ બધી પંક્તિઓ બહુ જ ઊંચા ભાવમાં સ્વામી લખે છે। મારી તમારી સ્થિતિ બહુ નિમ્ન કક્ષાની છે, સ્વામી લખે છે બહુ એમની સ્થિતિ બહુ મોટા પુરુષની સ્થિતિ પ્રમાણે પંક્તિઓ લખાણી છે, જેમાં દેહાભિમાની માણસોની ચાંચ ખૂંચે એવું નથી। કેટલું અદ્ભુત લખે છે। દાખલો આપ્યો આકાશનો, અનલ પક્ષી છે એમાં અને પૃથ્વી છે, પૃથ્વીની જગ્યાએ દેહ લીધો, આકાશની જગ્યાએ મહારાજની મૂર્તિ લીધી અને અનલ પક્ષીની જગ્યાએ આત્મા લીધો, આત્માની વૃત્તિઓ લીધી. આત્મા ભગવાનમાં ગયો જેમ અનલ આકાશમાં ગયું, પછી તે આત્માનું જાણપણું દેહમાં ના આવે, કહેતા હું દેહ છું એવો સંકલ્પ થાય જ નહીં. મૂર્તિમય થઈ ગયો જીવ, એને ભગવાનનો અખંડ આનંદ વર્તે છે, એ ભગવાનને પામી ચૂક્યા છે, દેહ અનુભવાતો નથી, એને ભગવાન અનુભવાય છે. તે પૃથ્વીમાંથી શા માટે આવે દુઃખી થવા? આ દેહ તો છે ને મળદું છે, પંચભૂતનું બનેલું છે, સતત પરિણામ પામતું છે, નાશવંત છે, એમાં એ શું કામ આવે? મૂર્તિ મેલીને એટલું બધું અદ્ભુત લખે છે. મૂર્તિ છોડીને એ દેહમાં શા માટે આવે? દેહની એને દશા નથી, એને મૂર્તિ દશા પ્રાપ્ત થઈ છે, ભાગવત દશા પ્રાપ્ત થઈ છે, ભાગવત નિષ્ઠા પ્રાપ્ત થઈ છે, ભાગવત અનુભવ અનુભવાઈ રહ્યો છે અખંડ, એટલે દેહમાં એ આવે નહીં. એના દેહની તમામ ચેષ્ટા અન્ય જીવના કલ્યાણને માટે ભગવાન પોતે કરે છે. ભગવાનની ઈચ્છા હોય ત્યાં સુધી દેહ એનો ધરતી ઉપર રહે, પછી દેહ વિલીન થઈ જાય. એટલી બધી ઊંચી સ્થિતિ આ વૈરાગ્ય દ્વારા ભગવાનમાં થયેલી ગાઢ ભક્તિથી પ્રાપ્ત થાય છે. શિદ આવે તે અવનીએ, જેને શૂન્ય રહેવામાંય સુખ છે, એમ ભગવાનમાં રહેવામાં જેને સુખ મનાઈ ગયું, એ માણસ કદી માયામાં ના આવે. ત્રણ શરીર છે એ જ માયા છે, અને એ માયાને લઈને જ અન્ય માયાઓ ઊભી થાય છે. જો ત્રણ શરીરથી આત્મા અલગ થઈ જાય તો એને કોઈ માયા નથી, માયા પર થઈ ગયો. વૈરાગ્યવાનની વર્તી હરિમૂર્તિ માહી રહે વસી, અનલ પક્ષી જેમ આકાશમાં રહે છે એમ ભગવાનના ભક્તની વૃત્તિ મૂર્તિમાં રહે છે. તેને દેહમાં આવે દુઃખ ઉપજે, એ દેહમાં ના આવે દુઃખ થાય. એને જે વાલમમાં રહી વિલસી, ભગવાનની સાથે રસરૂપ થઈ ગઈ છે, રસરૂપ આનંદ ઘન મૂર્તિ સાથે એની વૃત્તિઓ એકદમ વિલસી રહી છે, રોમ રોમ સુખ લઈ રહી છે, એ દેહમાં ના આવે. એ મૂર્તિરૂપ ભક્ત છે, ભગવાન સ્વરૂપ છે, પુરુષોત્તમ રૂપ છે, એને એક જ ધારા ભગવાન અનુભવાઈ રહ્યા હોય એટલે બહુ સીધું છે. એને દેહ કે બ્રહ્માંડ એ દેખ્યામાં જ ના આવે, અનુભવાય જ નહીં, અને એવા ભક્તને એક ભગવાન સિવાય કશું જ ભાસતું નથી, કોઈ આકૃતિ દેખાતી નથી. પ્રથમના 24માં મહારાજ કહે છે કે જ્ઞાને કરીને જ્યારે સ્થિતિ થાય ત્યારે એને એકરસ ચૈતન્ય તેજમાં એક ભગવાનની મૂર્તિ દેખાય છે, અને મૂર્તિ સિવાય બીજો કોઈ આકાર અનુભવાતો નથી. મહારાજ કારિયાણીના 7માં એમ કહે છે કે આત્યંતિક કલ્યાણને પામીને સિદ્ધ દશાને પામ્યો હોય એને જ્યાં એની વૃત્તિ જાય, જ્યાં જ્ઞાન એનું જાય, જાણપણું જ્યાં જાય ત્યાં એને એક ભગવાન અનુભવાય છે, સ્થાવર જંગમમાં બધે જ. અને ભગવાન વિના એને એક અણુએ બીજું ભાસતું નથી, અનુભવાતું નથી, દેખાતું નથી, જણાતું નથી, એને કશું જ બીજું જ્ઞાન નથી સિવાય ભગવાન, ભગવાન સિવાય એના જાણપણામાં કાંઈ નથી. આપણા જાણપણામાં દેહ છે, બ્રહ્માંડ છે, આ બધી વસ્તુઓ છે, જ્યારે એના જાણપણામાં માત્ર ભગવાન છે. એમ પોતાના જાણપણામાં જે ભગવાનને ભરી દે, જાણપણાનો કોઈ તાતણો ભગવાન બહાર ન જવા દે, તો એ સંત ભગવાન રૂપ છે. એના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. અદ્ભુત આ કથા છે. કોઈ અભ્યાસી માણસ હોય તો આને સમજે, બીજાનું તો કાંઈ કામ નથી. નિષ્કળાનંદ સ્વામીએ કૃપા કરી આ અદ્ભુત શબ્દો લખ્યા છે, અણમોલ શબ્દો છે. માયા પર શબ્દો હોવાથી માયિક બુદ્ધિવાનને આમાં ગતાગમ પડે એવું નથી, પણ ભગવાનની કૃપા થાય તો અણસાર આવે કે આવું કંઈ કહેવા માગે છે. અનુભવવું એ તો સ્વામિનારાયણના હાથની વાત છે. સર્વ કરતા એક ઈષ્ટ દેવ ભગવાન જ છે. એ ભગવાન જો એ અનુભવ કરાવે તો અનુભવ થાય છે એ આનંદનો, એ સ્વરૂપનો. બાકી એમનામ એ શક્ય નથી. ભગવત કૃપા, ગુરુ કૃપા, સંત કૃપા, મોટા પુરુષની જો મી દ્રષ્ટિ થાય તો આમાં ચાંચ ખૂંચે. એકલા સાધનનું પણ ફળ આ નથી. માણસ સાધન માયાની પરિસીમા સુધી કરી શકે છે. માયાનો પ્રદેશ ઉલ્લંઘી જાય સાધન દ્વારા અને સ્વસ્વરૂપને પામે છે એટલું સાધનથી થાય છે. પણ સ્વસ્વરૂપ જે આત્મા, એનાથી પર જે પરમાત્મા, એ પરમાત્માને પામવા માટે આત્માને પરમાત્માની કૃપાની જરૂર પડે છે. મુક્ત પુરુષો સંતોની કૃપાની જરૂર પડે છે. એ પછી એને વાલથી ખેંચે છે એની વૃત્તિઓને અને એ ભગવાનને પામે છે. જેવા ભગવાન સાકાર છે એવો એ સાકાર થાય છે અને સદાય ભગવાનની અનુવૃત્તિમાં રહે છે. અને એને જે આનંદ છે એ આનંદ કોઈને ન હોય એવી એ મહા આનંદની વાત છે. પણ આ અલ્પ તુચ્છ સુખોને જે છોડે અને એમાં ડૂબકી મારે એને એ મળે. પણ આઈનું મૂકવું ગમતું નથી તો ત્યાંનું હાથ આવવાનું નથી. આઈનું આ બધું છોડવાની તૈયારી કેટલાને ગમતું નથી, કશું જ મૂકવું. કોઈ આઈની વાત મૂકવી ગમતી નથી. આઈનું વાતાવરણ, આઈના દ્રશ્યો, આઈના ભોગ, આઈના સુખ, આઈના સગા સંબંધીઓ, ઘર મકાન, આ બધું અહીંયા જે કાંઈ તમે અનુભવી રહ્યા છો એ અનુભવ બધો વિલીન થાય પછી ભગવત અનુભવ આરંભાય છે. પણ આ અનુભવ વિના આપણે જીવી શકીએ નહીં એવી રીતના આ જ્ઞાનમાં અહમ મમત્વરૂપી જ્ઞાન, એ જે અજ્ઞાન જ છે એમાં આપણે બંધાઈ ગયા છે. આવું થયું છે. કોઈ સમજ મેં આતા હે? આખી જિંદગી વહીવટ ગોબાયો એને આમાં હવે વૃત્તિઓ છે લીન થાય. ઠીક છે, માળા ફેરવવાનું અંગ સારું છે, પણ આ અનુભવાય એ વાત મોટી છે. દેખાવું જોઈએ. બાકી તો આપણે બધા ભજન કરીએ છીએ, સારી વાત છે. સ્વામી આગળ બહુ મસ્ત દ્રષ્ટાંત દેશે. તેમ વૈરાગવાનની વર્તી હરિમૂર્તિ માહી રહી વિલસી, કે છે, તેને દેહમાં આવે દુઃખ ઉપજે જે વાલમમાં રહી વિલસી. ભગવાન સાથે વિલસી રહી છે એની તમામ ચેતના, એનું તમામ જાણપણું જ્ઞાન એ દેહમાં ના આવે. એને દેહનું જ્ઞાન જ ન હોય, એની દશા તો બહુ જુદી હોય. ઋષભદેવ ભગવાન જેવી સ્થિતિ હોય. સ્વરૂપાનંદ સ્વામી હતા, સતાનંદ સ્વામી હતા, વ્યાપકાનંદ સ્વામી હતા, પર્વતભાઈ ગ્રહસ્થમાં ગોરધનભાઈ શેઠ હતા. ખાંકર કે મીઠું ખાય એની ખબર ન પડે એને, આ બધી સ્થિતિ થઈ જાય ભગવાનને. અને એને એવી એકતા થાય, એવી એકતા થાય કે બે પણું ન રહે હોવા છતાં. એ તમને અદ્ભુત દાખલાઓ દઉં કે ભગવાન સ્વામિનારાયણ ધર્મપુરમાં બિરન જમે અને ગઢડામાં સચ્ચિદાનંદ સ્વામી એમ કે મહારાજની સાથે આજ હું તો ધર્મપુરમાં જમ્યો છું માટે મારે જમવું નથી. ત્યારે બીજા સંતો કહે કે પણ સ્વામી તમે અહીંયા મહારાજ કુશલ કુંવરબાઈને ત્યાં ધર્મપુરમાં અને મહારાજ ત્યાં જીમ્યા એની ભેળા તમે કેવી રીતે જીમ્યા? તો કે હું ત્યાં જીમો છું. માન્યામાં ના આવે ને? તો કે મહારાજ સાથે હું જીમો છું અને બિરન જીમો છું, અત્યારે જીમો છું ને મારે જમવું નથી. લોકોએ માન્યું નહીં ત્યારે આ સંતે ઉલટી કરી અને બિરન જ નીકળ્યો હતો. અદ્ભુત વાત છે ને. આમ ભગવાન સાથે સંતને એકતા થાય છે, ગજબનું કહેવાય, માન્યામાં ના આવે. ભગવાન જમે તે ભેળા સંત જમે, સંત જમે એ ભેળા ભગવાન જમે, ગજબની વાત છે. સંત ભગવાન નથી એની હું પાછી ચોખવટ કરું છું, પણ એ બેયની અરસપરસ એકતા તમે જુઓ, ભ્રમ ઊભો કરી દે કે ના આ જ ભગવાન છે, એટલી એકતા હોય છે. સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે ભેળો હું ભમું રે, સંત બોલે તે ભેળો હું બોલું રે. એટલે આવું બધું જે લખ્યું છે એ અદ્ભુત છે, ગજબની વાત છે. અને એવા સંત દ્વારા ભગવાનની પ્રાપ્તિ શક્ય છે. આમ ભગવાનની સાથે આમ સીધા સીધા આમ બથોબથ આવવાની જરૂર નથી, સંતના માધ્યમથી ભગવાન જલ્દી પકડાય છે. આ ઘણા એવું કહે છે કે વાયા આપણને ફાવે નહીં સીધા, સમજ્યા, એ કે આપણે ઉપલા માળથી નીચે માળે આવવું હોય તો એ તો તમે દાદરો ઉતરો, અમે તો ટાંટિયા ભાંગે જ ભલે. દાદરો એ કોણ, દાદરો કોણ ઉતરે, સીધા પડાય, હાડક્યા ભાંગી જાય. દાદરો એટલા માટે જ મૂક્યો છે કે આપણને અનુકૂળતા સુગમતા રહે. એમ ભગવાનને પામેલા જે મહાપુરુષો છે એ આપણી સુગમતા માટે જ ધરતી ઉપર દેખાય છે, અને ભગવાને પણ એ આપણને પોતાનું સ્વરૂપ પમાડવા માટે તે મહાપુરુષોને ધરતી ઉપર રાખ્યા છે. એને કોઈ ધરતી ઉપર રહેવાનું પ્રયોજન પણ નથી, એ આપણા સુખને અર્થે જમે છે, આપણા સુખને અર્થે હરે ફરે છે. એને કોઈ આ સુખમાં મતી નથી, એની તો એક જ ધારી ભગવાન સાથે મતી છે. પણ વાત બહુ ભારે એટલે માળી ઘડીમાં પડે નહીં. આપણે અલ્પ જીવ અને આવી મોટી આ વાતો એ કેવી રીતે મગજમાં આવે. જેમ ભૂપ ભામિની ભવન તજી રડવડે એકલી અરણ્ય. ભૂપ ભામિની, હવે એક બહુ મસ્ત દ્રષ્ટાંત છે. ભૂપ ભામિની ભવન તજી રડવડે એકલી અરણ્ય, ભવન ભવન હીણે ભીખતી તેને વદવી. જો હવે લખેશ, તેમ હરિજનની વૃત્તિને જોઈએ પૂરણ પતિવ્રતાપણું, મહાસુખમય મૂર્તિ મહારાજની તે માહી ગરક રહેવું ઘણું. પૂર્ણ પ્રતિવતાપણું જોઈએ કોને, વૃત્તિને. સમજો જરાક આ સંતના લખાણની ઊંચાઈ સમજો. આ પંક્તિઓ એણે લખી છે, ક્યાં રહીને લખી છે એને આમાંથી કોક સમજીએ તો એ સંત પણ ખુશ થાય કે વર્ષો પછી મારી પંક્તિઓ વ્યાખ્યાન કરવામાં આવી અને એમાંથી વળી કાંઈક કોક સમજશે એમ. હરિભક્તની વૃત્તિને પૂર્ણ પતિવ્રતાપણું જોઈએ, પૂર્ણ પતિવ્રતાપણું. એક પરમેશ્વર સિવાય બીજે જવી જ ન જોઈએ, ગઈ બીજે તો અભડાણી પતી ગયું. છે શક્ય? ભગવાનમાં જ રહેવી જોઈએ, દેહમાં આવવી જ ન જોઈએ. દેહમાં આવી એટલે વ્યભિચાર થયો, પતિવ્રતા પણ નાશ પામ્યું. મૂર્તિમાં જ રહેવી જોઈએ, વ્યભિચારવી ન જોઈએ. આ હું અધર લખેશ, બોલો ભોગાકાટના કેવું છે ને. એ જે લખે છે એનું પાલન અક્ષરધામમાં જે મુક્તો છે એ કરે છે, અને આયા કોક એવો હોય એ કરે છે. પણ આ જે લખાણ છે તે અક્ષરધામના મુક્ત સિવાય બીજા કોઈથી પાળી શકાય એ અશક્ય જ નથી. એ લખ્યું એમણે લખ્યું, પણ આમ કોનાથી જીવાય, કોનાથી વર્તાય, કોણ વર્તે એ એને ક્યાં જોવું? ઉસને લીખ દયા કે હરિભક્તની વૃત્તિને પૂર્ણ પતિવતા પણ જોઈએ. મહાસુખમય મૂર્તિ મહારાજની તે માહી ગરક રહેવું, ઘણું ઘણું ગરક રહેવું, એક સહેજ પણ જાણપણું બહાર ન નીકળવા દેવું. મૂર્તિનું જ જ્ઞાન રહે, બીજું કોઈ જ્ઞાન જ નહીં. બીજું જ્ઞાન થાય તે વૃત્તિ અભડાણી ભોગા કાઢી નાખ્યા. હા, આવું અક્ષરધામના મુક્ત છે, બીજે તો ક્યાંય ભાડ્યું નહીં. એસા લીખ દયા. હવે એક પંક્તિ એટલી બધી સરસ છે. પણ બાંધી અલાબો દિયે ડૂબકી, તે નિસરે બારો નીરથી, તેમ હરિમૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી. લ્યો, ભગવાનમાં તમારે બુડવું હોય, તાદાત્મ્ય અનુભવવું હોય તો આ ઉપાય કયો? શરીરથી પ્રીતિ તોડો. દ્રષ્ટાંત આપ્યું, મસ્ત દ્રષ્ટાંત દીધું. અલાબું એટલે તુંબડું. તુંબડાને આપણે પાણીમાં ઊંડું તળિયે ડુબાડી દો, પણ તમે હાથ લ્યો એ ભેળું બહાર આવે. એ પાણીમાં એક ઘડી કઈ ના રહે ને, તમે હાથ લ્યો ભેળું બહાર આવે. લાકડાનો કટકો લ્યો, ચાલો ને તમે ટાંકીમાં લાકડાના કટકાને કે લબ્બરના કટકાને આમ પકડીને તમે લઈ જાઓ તળિયે, પણ તમે મૂકી દો, તમારો હાથ બારો ન આવે પહેલાં એ બારું આવે. રહે જ નહીં ને, એને ફાવે જ નહીં ને એમાં. આ દાખલો આપે છે, અદ્ભુત દાખલો દે. હવે ભગવાનની મૂર્તિ આનંદ સાગર છે, એમાં આપણે ડૂબી જવું છે, હે, બહાર નીકળવું નથી. પણ સ્નેહ છે દેહ સાથે, એટલે બધું તુંબડું બહાર નીકળી જાય ને એમ આપણી વૃત્તિઓ બહાર નીકળી જાય. તુંબડાને જળ સાથે પ્રીતિ નથી, સમજો. એને જળમાં થોડીક વારે ગમતું, લાકડાને કટક્યાને પાણીમાં થોડીક વારે ગમે નહીં. એ તમે ડૂબાડી રાખો, મૂકી દો એટલે બારું જ આવે, એને એમાં રહેવું ગમે જ નહીં ને. એમ ભગવાનના ભક્તની વૃત્તિને ભગવાનમાં રહેવું ગમે નહીં અને દેહમાં આવી જાય ત્યારે ભગત કહેવાય. જેમ તો ઊંડા ઉતરી જવું જોઈએ ને આમ બેહીને, એને દેહમાં આવીને કામ શું હોય? પણ આવતો રે તરત જ. એ તો કોક જાતો હોય આવતો રે, આપણે તો કોઈ દી ગયા જ નથી આંટો મારવાય. તેમ હરિમૂર્તિમાં બુડતા, જો હરિમૂર્તિમાં બુડવું હોય તો શરીરમાંથી સ્નેહ તોડો, કેમ જે શરીર જ મૂર્તિમાં બુડવા દેતું નથી. આ વાતને ધ્યાનમાં લ્યો, શરીર નહીં બુડવા દે. દેહાભિમાન, દેહની આસક્તિ એ ભગવાન નહીં પામવા દે. પરમાત્માને પામવામાં મોટામાં મોટો શત્રુ કોઈ હોય ને તો આ દેહ છે. ભયંકરમાં ભયંકર નડતર એટલે પોતાનું શરીર. એટલે સ્વામી યમદંડમાં લખ્યું કે મોટો કુસંગ છે નિજ દેહ, એમાં બાંધ્યો છે જીવે સ્નેહ. મોટો કુસંગ છે નિજ દેહ, એમાં બાંધ્યો છે જીવે સ્નેહ. મોટા મોટો કુસંગ આ શરીર. આપણે તો કોકને કુસંગી કહીએ બીજાને, કે તમે કુસંગી છો ને અમે સત્સંગી છીએ. રવા દો, બડાઈની વાતું હાંકોમાં સત્સંગી થતા તો કલ્પ કાળ જશે, એમ થઈ જવાય. આમાં લખ્યું જો આપણા મહાપુરુષો શું લખતા ગયા એ જોવું નહીં, કોઈ દી પુસ્તક ખોલવું નહીં, વિચારવું નહીં, ને બસ હાલી જ નીકળવું ઘમંડમાં. પાંચ ફૈદ્યો દાન દેતા શીખ્યા એટલે માટી થઈ ગયા, તકદીઓ લગાડી લગાડીને બંઠાઈશ મારવા માંડે પાધરા. એ થોડી એટલાય હારા, પૈસા દઈને થોડી હોશિયારી હાંકે, બીજા મફતની હાંકે, ઉમથી ઉમથી દાન કરે બીજા, અને એના હગા હોશિયારી બહુ કરે. મારા કાકાએ દાન આપ્યું તો તારે શું છે? મારા કાકા ખરા ને, એ વાત સાચી, પણ તારા કાકા એ બોલતો નથી ને, આ હું કેમ માથાકૂટ કરે? કે જે મળતું હોય કાકાના નામે અહીંથી, ભલે ને અમારે અમારે કાકાને ભળે નહીં. અમારે તકતી લગાડવામાં વિવાદ થયો, ઉતારા બાંધ્યા એમાં. કહેવા જેવી વાત નથી, પણ હવે દ્રષ્ટાંતમાં તે આપણે કહીએ, કોઈની ટીકા નહીં. પણ એક જણા એવું કહ્યું કે ભાઈ અમારી જે રૂમ છે એના ઉપર અમારી તકતી લગાડો. એ માણસ કહેતો તો એની વાત ગેરવ્યાજબી નહોતી, એટલા માટે કે એમને ક્યાંક એવો અનુભવ થયેલો કે રૂમના પૈસા દાન લેનારા લઈ લે અને એની તકતી ન મારે રૂમ ઉપર, અથવા મારે એની મારે ને કોઈક બીજાય નહીં મારે, એટલે પૈસા ભેગા કરવા સારું એક રૂમના બે ત્રણ વ્યક્તિ પાસેથી પૈસા લે. એટલે આ પૈસા ભેગા કરવાની લાલચવાળા માણસો પાછા ખોટું કરતા હોય ને, એટલે દાન દેનારાઓને પાછી વધારે સજાગતા આવી જાય. એટલે એવી રીતે આને ખૂબ સજાગતા આવી ગયેલી. એટલે અમે એક વિચાર એવો કર્યો કે રૂમો જે બનાવી છે એમાં બધાની તકતીઓ એક જગ્યાએ મારવી, તે રૂમ ઉપર નહીં. તે રૂમ ઉપર તકતી નહીં મારવાનું કારણ એટલું જ હતું અમારું કે એ વ્યક્તિની તકતી એ રૂમ માથે હોય અને ભક્તો આવે, યાત્રાળુ આવે, એટલે એને ખ્યાલ હોય કે આ મારો મામાએ રૂમ બંધાવીશ, મારો ફઈને ભાણીએ બંધાવી, મને કાકાએ બંધાવીશ. એટલે આપણે તો કોક આવ્યા હોય એને ઉતારો દઈ દીધો હોય, એ માણસ ત્યાં રહેતા હોય. આ લોકોને આપણે ત્યાં ઉતારામાં મોકલ્યા, રૂમ નથી, હવે આપણે કયું વાશરૂમ હોઈ રહ્યો. એટલે ત્યાં જઈને પહેલાં યાત્રાળુને એમ કે આ રૂમ અમે બંધાવેલી છે, માટે તમે બહાર નીકળો, જુઓ અમારી તકતી. એટલે પહેલાં યાત્રાળુ માથા ભારે હોય તો ઝઘડે, બળ્યો હોય એ પહોંચી જાય, પણ બજારા ભોળા ને ગરીબ હોય તો એને એમ થાય કે તમારી બંધાવેલી હોય તો હશે, કોણ માથાકૂટ તમારે એ કરી એક રાતે રહેવું, કંઈ સંતોને ખોટી ફરિયાદો કરવી, આપણે સારા માણસો. એટલે બેચારા એ આવી જાય બહાર વાંશરીમાં, ઓલ્યા છે તે ઉતરે. હવે દાન એનું ન હોય, એના સગાનું હોય, અને એના સગા સાથે પાછા બાજ્યા હોય, બોલતાય ન હોય. પણ અહીંયા ઓલ્યાને રૂમમાંથી બહાર કાઢે, આ બધી તમારી લીલા. તમે બધા મજા આવે એવા હો, કઈ જેવા તેવા તમે ન હો. એ સપૈયાથી આવતા અમને અનુભવ થયો, સપૈયા લઈ ગયા હતા ને શિબિરમાં અહીં તમને બધાને. એટલે તમારો પરચો અમને તો જીવનભર યાદ તો રહેશે જ, ઓળખી આમ સામું જોઈએ એટલે બધાને. તેથી પણ મેં કસોટી બહુ કર્યો, હું વાહે પડી ગયો. મેં કીધું જાઓ પૂછો તો, જાઓ પૂછો તો. મેં કીધું આવડાનો તાગ લેવો સાહેબ, અને તમે એમ કહેજો સંતો કહેશે. ઓલા કે સંતો કહે, પણ માને જ નહીં. મજા બહુ આવી મને તેથી. એ લીલા તો અહીં તમારી ત્યાં કથા છે એટલે નહીં, પણ ક્યાંક બીજે કથા છે ને વિદેશ બિદેશ, તેથી ત્યાં વિસ્તારીને કહીશ. અહીં તો હવે તમે સામે બેઠા છો એટલે સારું કહેવું કેમ. અમારા સંતોને એવી ટેવ હોય, આ ગામની ઓલે ગામને, ઓલે ગામની ઓલે ગામ. પાછો ભાઈઓ કરતા બાઈઓ વધારે રાડ્યું નાખે, બિહારોને બેહી રહે નહીં. એના ધણીને જેમ સલાહ ને સૂચના દે અને તોફાન ઘરમાં કરે એવું ને એવું ન્યા યાત્રાએ લઈ ગયા હોય ન્યા શરૂ કરે. અહીં તમારું ઘર નથી, અહીં કોઈ તમારું ધણી નથી. સાણા માણા જેમ કેવી એમ બેહો, આ તો ઝાઝા માણાની વ્યવસ્થા કરવાની છે, જરા ડાયા થાવ. એ અમને હેરાન કરી નાખ્યા ને ઓલિયાને સુખ દઈ દીધું, એને હારી સીટ દઈ દીધી ને એને હારી બસ દઈ દીધી ને અમને આ ખકડ બપડ આપીને એ અમારી સીટ નબળી નીકળીને. હવે અમે તો એક સૂત્ર બનાવી રાખ્યું છે કે હરિભગતને ઓળખવા હોય ને તેને જાત્રામાં લઈ જવા, ચાર પાંચ દી ભેગા બસમાં પસાડો ને આમ આમ, એટલે બધા સ્વભાવ બહાર આવી જાય. આ તો ખાલી વાત. હવે એ તકદીની વાત આપણે કરતા હતા. વાતમાં એવું હતું કે આ મેં કહ્યું એ કારણ, પછી એમને જરા સમજાવ્યા કે તમે ભાઈ માથાકૂટ કરો, માં અમે એક વિચારથી બધાની એક જગ્યાએ મારી છીએ, તકતી તો લગાડવાના જ છીએ, પણ તે તે રૂમ ઉપર એનો હક ન જમા થઈ જાય માટે એક જગ્યાએ લગાડીએ છીએ. પછી એણે એમ છેલ્લે કીધું કે એ મારી રૂમ ઉપર તમે મારી તકતી મારતા નથી, એક જગ્યાએ બધાની જ્યાં લાગે છે ત્યાં મારી લગાડો છો, પણ ભવિષ્યમાં એ રૂમ ઉપર બીજા કોઈની તકદી જો હું ભાળીશ તો સ્વામીજી સમજો અલ્યા ભાઈ ન્યા નથી લગાડવાની કોઈની. એ બિચારો ખોટો નહોતો, એની વાત એકંદરે તો સાચી હતી, પણ મારો કહેવાનો અર્થ કે તકતી જેણે દાન દીધું હોય એ વ્યક્તિ અભિમાન ધરાવે તો ઠીક છે, પણ એના સગાય અમે આમ છીએ ને તેમ છીએ કરીને બાધે ને ઝઘડે, કશું હરિભગત પણ હોય નહીં, અને તોય પાછા અમે હરિભગત છીએ, અમે આમ છીએ ને તેમ છીએ, હવે આમાં કાંઈ મળે હરિભગત પણ આપણું આ પાના આરે. આ આપણા એક સંત લખતા ગયા કે હરિભક્તની વૃત્તિ આમ ભગવાનમાં હોય સરસ, પણ બાંધી અલાબુદીએ ડૂબકી તે નિસરે બારો નીરથી, તેમ હરિમૂર્તિમાં બુડતા સ્નેહ તોડવો શરીરથી, શરીરમાંથી પ્રીતિ તોડો પછી જ હરિભગત થવાય છે બાપા. એટલા માટે જરૂર જોઈએ નરને તે નિર્વેદ, નિષ્કુળાનંદ કહે તે વિના મટે નહીં મનને ખેદ. માટે સ્વામી કે છે કે અવશ્ય વૈરાગ્ય જોઈએ જોઈએ ને જોઈએ, વૈરાગ્ય વિના કોઈ દિવસ ખેદ ન મટે. નિર્વેદ યાને કે વૈરાગ્ય, નિર્વેદ વિના ખેદ મટે નહીં. વૈરાગ્ય થયા વગર ભગત કેમ થવું? ચા માટે ઝઘડીએ, ઉતારા માટે ઝઘડીએ, ગોદડા માટે ઝઘડીએ, આપણે તો તમારે વાત કરવામાં પાછા બે બે ચાર ચાર ગોદડા લઈને હોઈ જાય. હા, જાણે બીજા કોઈ હશે જ નહીં, બે પગે નાખે ને બે ઓશિકે નાખે અને એક પડખે રાખે. અલા ભાઈ બે ત્રણ આપી દો એક રાખો, તાકે ના રાતે ટાઈટ વાય તો, એટલે રાતે ટાઈટ વાય તો ઊભો થઈને ધ્યાન કરજે, એક રાખે ને બીજાની એકેય ભાગ માને જ એની એક આખ આવ. હવે બીજી ભક્તિ તો ભગવાન જાણે, આટલોય વૈરાગ બે દી પૂરતો ન રહે, બે દી પૂરતો નહીં, ખૂબ ખાન પાન બધું જોઈ તો ભજન થાય, નહીતર થાય નહીં. એક ગામમાં તો ભજન મંડળ હાલે, ભજન કરવા જાય એક દી આને ઘરે એક દી આને ઘરે, પછી પેલા શરૂ કર્યું છે ને એ તો બધા હારા હારા ભક્તો હશે જ બિચારા, એમને એમ કે ભજન કરીએ એકાબીજાના ઘરે તો સૌ લોકોને આનંદ થાય, ભક્તિ થાય, આત્માઓ સત્સંગમાં રંગાય. પછી હારા હારા બધા વૈયા ગયા, વાંહે અલ્લુન પઠ્ઠા બધા વિજાય છે, તે ભજન કરવા જાય ને તો પેલા નક્કી કરે પ્રસાદ શેનો બનાવવાના છો, ગરદળીને પૂછે. હા, અને આમ સીધું ન પૂછે તો મકર કરે એકાબીજાને, કે શેરો બનાવડાવજે તારો મિત્ર છે ને, ધૂન કરાવી હોય ઘરે તો કેજે પ્રસાદમાં શીરો કરે, કંઈક લાડવા બાડા ચકાચક કરે તો ધૂન ગાવા આવીએ મજા આવે એમ નક્કી કરે. બોલો લ્યો આ ભગત બધા, અને પછી કોંચી જોડા લઈને મંડાઈ પડે ઓલા શેરાના તાનમાં બીજું કાંઈ નહીં. શેરો શીખાતો હોય ને એ સુગંધી આવતી હોય ને આને જે ધૂન ને ઢોલકી ધબધબાવે તમારે, એ આવ્યો એમ હમણાં મજા આવે.
વાલી નિધિ તો વૈરાગ્ય છે, જન સમજી જાઓ એ વિના બહુ તપાસ્યું બહુ તપાસ્યું, રાખે હરીથી દૂર. એક જો વૈરાગ થાય તો ભગવાન સુધી જીવને પહોંચાડી દે.
અનેક ગુણ હોય જો અંગમાં, પણ એકન હોય વૈરાગ, તો તન અભિમાન તળે નહીં પાળ્યા પય પાય નાગ. વાલી નિધિ તો વૈરાગ્ય છે.
અનેક ગુણો હોય, એક વૈરાગ ન હોય તો આ બધા ગુણ છે ને એને કચડી નાખશે. અદભુત છે, આમ સમજાય એવું નથી જલ્દી, પણ થોડું ધ્યાન દો. ગુણોને અહીંયા નાગ કયા, નાગ પાળા પઈ પાય ને નાગ. નાગ શું કરે? એને જ કરડી ખાય. નાગ પાળવો એ સારી વસ્તુ નથી.
અનેક ગુણો એને માથાકૂટ કરીને મેળવ્યા. આપણે દાખલો દઈએ કે ઘણો ધર્મ નિયમ પાડ્યો,
ઘણું મીઠું બોલતા શીખ્યો, આ વિવેક વિનય આ છે તે છે બધું ઘણું શીખ્યો, એ દાનવીર પણ ફલાણું ઢીકડું, આ બધા ગુણો એને મહેનત કરીને કેળવા, પણ એક વૈરાગ્ય ન મેળવ્યો. પરિણામ શું આવશે કે એને આ જગતનો દેહનો અભાવ નહીં હોવાથી એના ગુણો દ્વારા એ લોકો એને પૂજવા માંડશે. બીજા બધા ગુણો બહુ છે એટલે લોકો ખેંચાય, સ્વાભાવિક છે. પણ એને આ વસ્તુનો અભાવ નહીં હોવાથી શરીરનો ને ભોગોનો પિંડ બ્રહ્માંડનો, એટલે એ લોકોના માન સત્કાર પૂજા પ્રતિષ્ઠાને જીરવી નહીં શકે. પરિણામે એને એમાં બંધન થશે. એટલે આ ગુણો એ જ એને ખચડી ખાધો. લ્યો કમાલ કરી નાખી. માટે સ્વામી કહે છે, અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય, તો તન અભિમાન ટળે નહીં. ગજબની વાત છે ને. પાયા પય પાય ને નાગ, અને ઓલા જે ગુણો છે એ તો ઓર અભિમાન વધારશે. વૈરાગ્ય જ એક એવો છે કે તળિયા સાટક દેહા અભિમાન ને કાઢી નાખે, પિંડ બ્રહ્માંડમાં ક્યાંય વૃત્તિ ન રવા દે.
પુરકટ ફળ ને જળે વળી, મળ માહે થી જાય, વૈરાગ્ય ઔષધિ ને વખાણીએ, પીતા રોગ પળા.
એક દ્રષ્ટાંત આપ્યું, કુરકુટ ફળ ને જળે વળી મળ માયેથી જાય, નિર્મળીના ફૂલ કુરકુટ ફળ એમ કહેવાય છે. જૂના જમાનામાં એ નાખીને લુગડા ધોતા, આ તો શરીર ચોળી નાતા નિર્મળીના ફૂલથી, એટલે શું થાય, મેલ વયો જાય. પણ એ તો શરીરનો કપડાનો મેલ જાય, પણ આત્માને મેલ ચીડ્યો છે. અને એ મેલ વૈરાગ્ય ઔષધિ વિના જાય નહીં કે આત્મા તો વૈરાગ્ય ઔષધિથી જ ચોખ્ખો થાય. ખોળી ખોળી ખરું કરી વખાણીએ વૈરાગ, નિષ્કુળાનંદ કહે જેને ઉભજો તેના જાગ્યા ભાગ. ઉભજો તો બેડો પાર. તીવ્ર વૈરાગ્યની ધાર છે તીખી, જે નથી કહેવાતું એ વાતને શીખી જી. કોઈના મનમાં એમ થાય કે તીવ્ર વૈરાગ્યની વાતું માંડું કરવા, પ્યાસ પીટે બેહીને ન આવડે એ શીખીને બોલાય નહીં, એ તો હોવો જોઈએ. એવી એ વાત જબરી છે, એનો અભિનય અશક્ય છે. એમ બોલો, એનો અભિનય અશક્ય છે એવી વાત છે. કાળ જ કંપે છે દિશી એની દેખી જી, એની દિશા દેખીને કાળ જેવું થરથર થર ધ્રુજે છે. મોટપ એની નથી જાતી લેખી જે, કોની? તીવ્ર વૈરાગ્યની. પેલા વૈરાગ્યની વાત કરી, હવે તીવ્ર વૈરાગ્યની વાત કરે છે, પછી આગળ જતા બૃહદ વૈરાગ્યની વાત કરશે. લેખી ન જાય લેશી એની મોટપ તે માનો સહી, વણ અંગે વાર્તા બરોબર કહેતા બેસે નહીં. અંગ નથી વૈરાગ્યનું, અને વૈરાગ્યની વાત કરવા જાય તો વાતમાં એ રાગ દેખાય જાય. હામા માણાને ન બેહે, બેહતું ન આવે, કહેતા ન ફાવે. પણ જેના પંડમાં એ પ્રગટે રટે નિરંતર તે રામ, જેના અંગમાં એ પ્રગટ્યો તો નિરંતર રામ રટન કરે. પછી અંતર ઊંડા ઉતરી સમરે છે સુંદર શ્યામ. અંદર ઊંડા ઉતરીને ભગવાનમાં લાગે ઉડાય, બોલો. અને આપણી ભક્તિ તો કેવી, લોકો દેખે તો આપણી ભક્તિ ચડે. આપણે છે ને ભક્તિ કરતા હોય એને સમાજ સત્સંગીઓ બધા દેખે તો ભક્તિ ચડે. અંદર ઊંડા ઉતરીને ભક્તિ આપણા જ થાય નહીં. હવે તો એકાંત કી બાત હે ને, વહા તો જાત કા સમાગમ કરના પડતા હૈ, બડી મુશ્કેલી હૈ. એ તો નિર્દોષ ને નિર્મળ માણસ હોય એ ધ્યાનમાં ઊંડો જાય, બધાનું કામ નહીં. બધાને તો બધા દેખે અને જાણે એમ ભક્તિ થાય ત્યારે ઠીક રહે. આપણે આમ તો 20% જેવી માંડ ભક્તિ હોય અને 80% તો બહાર આપણો દેખાડો હોય. શોખ બહુ હોય આપણને, મહાન ભગત દેખાવાનો એવો શોખ હું જોઉં છું બધાને. એટલે વારે વારે મારી વાત આવી જાય છે, પુનરુક્તિ થાય છે, માફ કરજો. મારું એક સૂત્ર છે, સારા દેખાવાનો નહીં, સારા થવાનો પ્રયત્ન કરો. વસ્તી વન ભવનનું ભીતર રહ્યું નથી ભાન. જોયું, વસ્તી વન ભવનનું, વસ્તીમાં બેઠો હોય તેને વસ્તીનું ભાન ન હોય, વનમાં બેઠો હોય તો વનની ખબર ન હોય બેઠો છું, ઊંડો ઉતરી ગયો. ભવનમાં બેઠો હોય બંગલામાં ઘરમાં ખબર ન હોય ને ક્યાં બેઠો છું. વસ્તી વન ભવનનું ભીતર રહ્યું નથી ભાન, વિસરી ગઈ છે વાત બીજી, રહેતા મૂર્તિમાં ગુલતાન. લ્યો, આપણે તો કીડી ચડે ને કીડી ત્યાં તો ફડકી જાય કે હું હાપ છડ્યો, એવું આપણું ધ્યાન ભૂકા કાઢના કેવું. એમાં વળી કોઈ કે ખખડાટ કર્યો હોય તો ઊભા થઈને એની મત ખીજે, ખખડ બાપડ કરે હું ભજન કરું છું. અલે આ ભલા માણા, દેહનું ભાન ન હોવું જોઈએ, અમે ખખડાયું એનું તને ભાન કેમ થયું. વિસરી ગઈ છે વાત બીજી, રહેતા મૂર્તિમાં ગુલતાન. ડૂબ ચુકે વો મૂર્તિ મેં, ભૂલ ગયે સબ કુછ, કુછ ભી પતા નહીં ઉનકો, લગ ગયા વો હરી મેં. આનું નામ ભગત. બોલો, લ્યો, ભગત થઈ ગયા છો, ભગત થવા બેઠા બાલ મંદિરમાં? જોજો, બોલતા નહીં, પહેલી ચોપડી ભણું છું. ટીનિયા મુનિયા બાલ મંદિરમાં, હા, ધીમે ધીમે આગળ જઈશું. વર્ણ આશ્રમ જાતનું નથી જાણપણું જરાય,
ભગતને તો વર્ણ આશ્રમનું કોઈ જાણપણું, જાણપણું શબ્દ હું બોલ્યો ને બે ચાર વાર, જાણપણું જ્ઞાન છે જ નહીં, એક ભગવાનનું જાણપણું છે, ભગવાનનું જ જ્ઞાન, બીજું કોઈ જ્ઞાન જ નહીં ને. વર્ણ આશ્રમ જાતનું નથી જાણપણું જરાય, નામ રૂપ રંક ભૂપ નથી મનાતું મન માય, એને પોતાનું નામ શું છે એ ખબર નથી, નામ મનાતું નથી, રૂપ મનાતું નથી, એને પોતાનું રૂપ કઈ નહીં. દેખો નામ રૂપ રંક ભૂપ, હું રાંક છું, ભૂપ છું, મારો આશ્રમ છે, આ વર્ણ છે, ત્યાગી છું, ગ્રસ્ત છું, બ્રાહ્મણ છું, પટેલ છું, કશી ખબર નથી. આહા, નામ રૂપ રંક ભૂપ નથી મનાતું મન માય, કશું નહીં, કોઈ જાણપણું જ નથી. એક જાણપણું ભગવાનનું છે, ભગવાન વિના કાંઈ એમ નથી. સ્વામી આટલું બધું ઊંચું લખે છે, કોના માટે લખ્યું એ તો એ જાણે, હું તો લિખ કે ગયા નિજ મસ્તીમાં. પાછળ આ કાયમ લાગશે કે નહીં એનો એને વિચાર નથી કર્યો, એને તો લખ્યું બસ નિજાનંદમાં. અને આપણે કાંઈક લખવું હોય તો એ કેટલો વિચાર કરી, કોને કાયમ લાગશે, જેને લાગવું એને, તને લાગે એટલે બધાને લાગ્યું. કવિ કોવિદ પંડિત પણ પરઠતા પણ પરઠાઈ નહીં, તે તીવ્ર વૈરાગ્ય નાખ્યું તોડી, એક હરી મૂર્તિ માં રહી. કવિ છું, કોવિ છું, પંડિત છું, કઈ ખબર નથી એને. પરઠતા પણ પરઠાઈ નહીં, હોય માનવા જતા મનાય નહીં એને, હું કવિ છું, પંડિત છું, આ તો કાંઈ ખબર ન પડે ને કે હું કવિ. લ્યો હું કવિ, કવિ બહુ નહીં સમાજમાં. કવિની ધમાલ જબરી હોય, ભાઈ ભાઈ ના કાવ્ય બનાવે ને માથું ચડાવે સમાજનું. પેલા કે છે ને, પીપળે ચડ્યો પાડો અને લબલબ લીંબુ ખાય, કે આવા તો ઘરના દીકરા કાવ્ય બનાવે અને કે હું કવિ. કાંઈ ન હોય ને તો જવા દે, કાલુડી કુચરીને આવ્યા ગલુડિયા, ચાર કાળા ને ચાર ધોળા જીરે. પેલા વળી સારી કવિતાઓ નરસિંહ મહેતાની, મીરાબાઈ ની કઈક ભણવામાં વધારે આવતી, હમણે તો આ બધું ઇકડમ ટીકડમ વધારે આવે છે, સુધરી ગયા બધા. કવિ પણ ભક્તિ લાગે અને કવિપણાનું કશું જ માન હોતું નથી. બુદ્ધિ હોય તો એનું એને માન નહીં, પંડિતપણાનું માન નહીં. વિદ્વાન હોય, સંસ્કૃતમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં ભાષણ કરી શકે, પણ એનું કંઈ એને નહીં, એ કાંઈ માને જ નહીં એને, એને શું કરવાનું, એનાથી કાંઈ ભગવાન મળે બોલો. અને ઘણા તો અમારે તો થોડું ઘણું ભણ્યા હોય ને, જે ખોટે ખોટી શાસ્ત્રી પુરાણી ડિગ્રી લગાડે, બે હાથમાં માળાઓ ઘાલે, બે ડોકમાં રાખે, જ્યારે જ્યારે માનવ જીવનમાં એમ કથા કરવા માંડે, મુશ્કેલીઓ સર્જાય છે, હવે તું મોટી મુશ્કેલી છો અમારી, તને સાટો વૈરાગ નથી ને ઉપાધિ તે બહુ કરી છે, પણ હવે અમારે શું કરવું, અમારા હાથની વાત નથી, ને મુશ્કેલી દૂર કરી દઈ. અભિમાન વાળ અભિમાનમાં માણસો, શું ભગવાન, શું ભક્તિ, શું વૈરાગ, શું જ્ઞાન, કશું સમજ્યા હેણ્યા વિના થોડું ઘણું ભણી અને મહાન થવાનો શોખ, તે એની ક્રિયામાં ઝળકાય આવે, હસવું આવે ડાયા માણાને. પણ વાંધા જેવું કાંઈ હોતું નથી, એની સામે ઈથી વધારે ગાંડા હોય છે, પાગલે પાગલનો મેળા આપણે ધબધબાટી બોલતી હોય, મજા આવે. આને વૃદ્ધિને હાર્યા જીત્યા ખાટ્યા ખોયાનું નથી ખરું, હરિમૂર્તિમાં વૃત્તિ વળગી તેણે વિસરી ગઈ ઉપરો. હાણ થઈ, વૃદ્ધિ થઈ, હાર્યા કે જીત્યા કે ખાટ્યા કે ખોયું કશું નહીં, એક ભગવાનમાં વૃત્તિ લાગી લાગી તેણે વિસરી ગયું પરું, એને બધું ભૂલાઈ ગયું છે, કંઈ યાદ આવતું નથી એને ભગવાન સિવાય, એવી વાતો સ્વામી આમાં લખે છે. આપણે અભ્યાસ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, મોટા સંતો ભક્તોને પ્રાર્થના કરીએ કે અમને ઊંચે ઉઠાવો, હે હરિ અમે પણ તમને આવી જ રીતે પામવા ઈચ્છીએ છીએ, કૃપા કરજો, દયા દ્રષ્ટિ કરજો, એવો સંઘ સમાગમને સોબત દેજો, એવું બળ દેજો, જેથી કરીને આવી સ્થિતિ, તમારામય સ્થિતિ અમને પણ થાય, એવી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આજની કથાને વિરામ આપીએ છીએ.